શ્રી પંચાસ્તિ કાય સંગ્રહ ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17.
આ શાસ્ત્રનું છેલ્લે એક સંવાદ રૂપે આખા શાસ્ત્રનું તાત્પર્ય કહે છે. મોક્ષ માર્ગનો અધિકાર છે એવા વ્યવહાર મોક્ષ માર્ગનું વર્ણન કરે છે. મોક્ષ માર્ગ ના વિષયભૂત દર્શન શ્રદ્ધાન અને જ્ઞાન ના વિષયરૂપ નવ પદાર્થો એનું વિવરણ કરીને ત્યાર પછી નિશ્ચય મોક્ષ માર્ગ નું વર્ણન કર્યું છે. હવે છેલ્લે અહિયાં સાક્ષાત મોક્ષ માર્ગ નો જે સાર છે એ કહીને આખા શાસ્ત્ર માં અહિયાં ઉપસંહાર કરેલો છે. તમના નિવેદી કામો રાગમ સવત્થ કુણદુ માકિંચિ સોતેન વિદરાગો ભવ્યો ભવસાયરમ સર્ગે તે મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત પણ રાગ ન કરો ઉપદેશાત્મક છે, વચન છે, એ આદેશાત્મક વ્યવહાર છે. ખરેખર એમાંથી એમ પણ સૂચિત થાય છે કે જેને માત્ર કેવળ મોક્ષની જ અભિલાષા છે એટલે સંપૂર્ણ શુદ્ધ થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે, કિંચિત માત્ર જેને દોષનું પોષણ નથી એ જે મોક્ષનો અભિલાષી જીવ એને ક્યાંય રાગ કરવો નથી એમ એમ આવી ગયો. જેને ક્યાંય રાગ કરવો નથી એ મોક્ષનો અભિલાષી છે આમ પણ લેવાય, અથવા મોક્ષાભિલાષીને ક્યાંય રાગ કરવો નથી. આ તો આચાર્ય દેવ અથવા પ્રત્યેક જ્ઞાની તો પોતાના જ અનુભવની વાત કરે છે કે જો મને મોક્ષની અભિલાષા છે તો મારે પણ ક્યાંય રાગ કરવો નથી એવું જ પરિણામમાં એવું વર્તે છે. રાગ થાય તેમ છતાં રાગ થઈ જાય છે તેથી મને એનો નિષેધ છે. રાગ થઈ જાય છે નથી કરવો છતાં થઈ જાય છે તેથી તો એનો નિષેધ આવે છે. રાગનો નિષેધ તો ક્યારે નથી આવતો કે જો રાગ કરવો છે તો, પણ રાગ જેને કરવો જ નથી, કિંચિત માત્ર કરવો નથી, ક્યાંય પણ કરવો નથી એને તો રાગ થતાં રાગનો નિષેધ આવ્યા વિના રહે નહીં. આ સ્વાભાવિક વાસ્તવિક પરિણામનો પ્રકાર છે. આચાર્ય દેવ તો આદેશ આપે છે દેવી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર એ જગ્યા બાકી રાખી નથી, કઠિન ચિત ન લીધું, સર્વત્ર અને ચિંતિત જરા પણ થોડો અપેક્ષા એ કરવી એવું રાખ્યું અને રાગ ન કરો કોઈ સ્થાનમાં કોઈ વિષયમાં. અરે અમારા પ્રત્યે પણ રાગ ન કરો એમ એમ આવી ગયો. સર્વત્રમાં એમ કહ્યું કે અમારા પ્રત્યે પણ રાગ ન કરો, અને ન કરો એટલે જરા પણ ન કરો, થોડો સેવા શુશ્રૂષાનો વૈયાવતનો કરજો કે અમારું કથન સાંભળવાનું કરજો એટલું નથી રાખ્યું. સર્વત્ર ન કરો, ક્યાંય ન કરો, કિંચિત માત્ર ન કરો. એવી સરસ વાત, વાત સરસ નથી એવી ભાવ છે સરસ છે. વાત તો વાત છે, તો પૂજ્ય શુદ્ધ છે, પણ એનો જે ભાવ છે, એનો જે વાચ છે, એ વાચરૂપ પરિણામ છે, એ સરસ છે. એમાં આત્મરસ છે કે સરસ સારો રસ છે એની અંદર. એમ કરવાથી તે ભવ જીવ વિતરાગ થઈ ભવસાગરને તરે છે. એમ કરવાથી એટલે જે ભવ્ય જીવ કિંચિત માત્ર પણ સર્વત્ર રાજ ન કરે તો એ જરૂર વિતરાગ થઈ જાય છે અને ભવસાગરને એ કરી જાય છે. ક્યાંય અટકતો નથી, ક્યાંય એને બંધન નથી, જન્મ મરણનું કોઈ પરિભ્રમણ એને નથી. આમ તો એક બે હિન્દુમાં કઈ કહેવાનું તો બાકી રાખતા નથી. પછી તો વિસ્તાર છે, ભેદ થી કહે છે, અભેદ પણ તો બધું કહેવાય ગયો. પછી એનો જ આ બધો ભેદ છે ટીકાની અંદર તો ખરેખર. તો આ સાક્ષાત મોક્ષ માર્ગ ના સાર સૂચન દ્વારા શાસ્ત્ર તાત્પર્ય રૂપ ઔષધ સંવાર છે. અર્થાત અહીં સાક્ષાત માર્ગ નો સાર શું છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવા રૂપ ઉપસંવાર કર્યો છે. આ તાત્પર્યની વાત છે, એમ કે સરવાળો છે. જેટલો અમે આખા શાસ્ત્રમાં વિસ્તાર કર્યો પંચાસ્તિકાય સંગ્રહમાં, એ પાંચ અસ્થિકાય રૂપ દ્રવ્યો, છઠ્ઠું કાળ દ્રવ્ય અને જીવ જીવના ભેદો રૂપ બાકીના સાત તત્વો કરીને નવ પદાર્થો કયા, બધું આવી ગયું. કોઈ ચીજ કહેવાની બાકી રહેતી નથી. એ બધાનો સરવાળો એ છે કે ક્યાંય રાગ ન કરવો. આ બધાનો સરવાળો છે, ક્યાંય રાગ ન કરવો અને કિંચિત માત્ર ન કરવો. એવું આ બધાની પાછળ અમે જે કહેવા માંગીએ છીએ, આ કહેવા માંગીએ છીએ. ઠીક, પોતે વિતરાગ ભાવરૂપ કરણ્ય છે. એ સાક્ષાત મોક્ષ માર્ગમાં પોતે પરિણમન કરે છે અને જે રીતે જે ભાવે જે પદ્ધતિએ પરિણમન કરે છે એ કાર્યની પદ્ધતિને દેખાડતા જાય છે. કાર્ય પદ્ધતિ તો પોતામાં પ્રગટ છે ને એમને, તો મોક્ષને સાધે છે, મોક્ષ માર્ગ દ્વારા મોક્ષને સાધી રહ્યા છે. અનન્ય ભાવે પ્રતિક્ષણ મોક્ષ પ્રત્યે ગતિ કરી રહ્યા છે. અનન્ય ભાવે એ કઈ પદ્ધતિ સ્વીકાર કરે છે કહેતા જાય છે. આ પાયાની વાત છે. એમ કે સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર ખરેખર વિતરાગપણ છે. મોક્ષ માર્ગમાં કઈ મુખ્ય હોય તો તે વિતરાગપણ છે, અથવા વિતરાગપણ તે જ ખરેખર મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. જે વિતરાગપણ ન હોય તો એ માર્ગ મોક્ષનો માર્ગ રહેતો નથી. સ્પષ્ટ વાત છે, ચોખ્ખી વાત છે. રાગ છે એ સ્વયં ભાવદંડ સ્વરૂપ છે અને જે કઈ ચિંતિત માત્ર જેટલો કોઈ રાગ છે તે બંધન માર્ગ છે, સ્પષ્ટપણે બંધન માર્ગ છે. એમાં એ રાગ બંધનો માર્ગ હોવા છતાં એ મોક્ષના માર્ગ સ્વરૂપે કે મોક્ષના માર્ગના કારણ સ્વરૂપે એને ક્યાંય ઘટાડવો એ મોક્ષના માર્ગથી વિરુદ્ધ જવા જેવું છે. શું છે અભિપ્રાયની કિંમત છે કહેનારનો જે અભિપ્રાય એ છે આખા શાસ્ત્રમાં, ભલે ગમે તે પ્રકારે વાત કરી હોય પણ વિતરાગતામાં લાવવાનો અભિપ્રાય છે કહેનારો. શાસ્ત્રની અંદર કથન કરનારનો સ્વયં અભિપ્રાય જોવામાં આવે તો એ વિતરાગતા લાવવાનો છે. એ વિતરાગતા લાવવાનો અભિપ્રાયથી વિરુદ્ધ જઈને થોડો પણ રાગ કર્તવ્ય છે, કિંચિત પણ રાગ કર્તવ્ય છે, એ આખા અભિપ્રાયની વિરુદ્ધ છે. એટલે તો એમ કહે છે ને કે એક રજકણ જેટલો, રજકણ એટલે થોડો પણ રાગ, એ વિતરાગ દ્રષ્ટિને પોષાતી ચીજ નથી, વિતરાગ દ્રષ્ટિને પોષાતી ચીજ નથી. અને વિતરાગનો જે મત છે, અભિપ્રાય કહો મત કહો, એ એકાંતે વિતરાગતા પ્રાપ્ત કરવી, વિતરાગતા ઉપાધિ કરવી, એક જ એમનો મતનો અભિપ્રાય છે. એથી વિરુદ્ધ મત છે, એ જીનમતથી બહાર છે ખરેખર તો, અને જીનમતમાં એનો સમાવેશ થતો નથી. શું કહ્યું કે સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર એટલે મુખ્ય ખરેખર વિતરાગપણું છે. વિતરાગપણું છે તે મોક્ષ સાક્ષાત મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. તેથી ખરેખર અરહંતા દેવગત રાગને પણ ચોખ્ખું કર્યું છે, ભેદ પાડીને ખુલાસો કર્યો છે. આમ તો કહ્યું હતું કે ક્યાંય રાગ ન કરવો ને કિંચિત ન કરવો. હવે કહે છે કે અરવિંદ ભગવાન પ્રત્યે પણ, અરંત આદિ ગત એટલે કે અરંત આદિ પ્રત્યેનો, અરંત આદિમાં અરંત દેવ, નિર્ગ્રંથ ગુરુ, જૈન મુનિ, સાધુ આચાર્ય ઉપાધ્યાય અને એમના કહેલા શાસ્ત્રો જેમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યા છે, એવા શાસ્ત્રો વાણી, એ વાણીને વાત પ્રત્યે રાગ કરવો નહીં એમ કે છે. વાણી છે એ વાત છે ને, આ વાત પ્રત્યે રાગ ન કરવો એમ કે છે. એ શું કરે છે, વાતનો રાગ કરે છે. રાણાભાઈ એવી સરસ વાત કરે છે, વાત એમની સાંભળવા જેવી ખરી સાંભળ છે. વાતનો રાગ કરીશ નહીં, વાતના વિષય ઉપર લક્ષ્મી રાખજે તો વાત ગૌણ થઈ જશે, અને વાત મુખ્ય થશે તો વાતનો વિષય ગૌણ થઈ જશે. આમ છે, કેમ કે એક જળ છે અને એક ચેતન છે, આમ છે, ફેર છે, ગયો છે. દલીલ એમ થાય છે કે વાતના વિષય ઉપર ધ્યાન હોય ને એની મહિમા અને તે જ વાત ઉપર લક્ષ જાય ને, એ જરા સૂક્ષ્મ છે. ખરેખર ક્યાં લક્ષ છે, વાતના વિષય ઉપર છે કે વાત ઉપર છે, એ જરા સૂક્ષ્મતાથી તપાસવા જેવો વિષય છે. બહુ ભાગ તો વાતનો રાગ હોય છે, શૈલીનો પદ્ધતિનો રાગ હોય છે, વિષય ઉપર જેનું લક્ષ હોય છે એને એ વિષયની બારીકાઈ ઘણી ધ્યાનમાં આવી જાય છે. શું કહે, અરંત આદિગત, અરંત આદિ પ્રત્યેનો રાગ, અરંત આદિ વિષય રાગ. વાતનો રાગ એટલા માટે લીધો કે વર્તમાનમાં તો પ્રત્યક્ષ અરવિંદ ભગવાન વિરાજમાન નથી. સામાન્ય રૂટીન પ્રમાણે તો રોજ દેવદર્શન કરવા, પૂજા કરતા હોય રૂટીનમાં તો પૂજા કરે, સામાન્ય સામાન્ય કરવું જોઈએ, એમાં કાંઈ બહુ તીવ્ર રાગ છે તો એવું નહીં, પણ યાંત્રિક રીતે જેટલું ચાલતું હોય. નિર્ગ્રંથ ગુરુ છે નહીં વર્તમાનમાં, એટલે એમના પ્રત્યેનો ઉદયમાન રાગ નથી. ઉદયમાન રાગ છે એ વાણીમાં છે, કે વર્તમાનમાં વિતરાગ વાણી, આચાર્યોના શાસ્ત્રો મોજી છે, તદ ઉપરાંત એ આચાર્યોના શાસ્ત્રો અનુસાર કથન કરનારા એને લક્ષ્માલીને એના નિમિત્તે કથન કરનારા પણ વિદ્યમાન છે. એની અંદર રાગ થાય છે જીવને, ક્યાં ક્યાં તપાસવા જેવું છે. આપણે તો જે પગ નીચે રેલો આવે એને તપાસવું ને, અરંતાદિનો રાગ કૌંસમાં ખુલાસો છે, જેમ ચંદન વૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, બાળનો કોલસો અગ્નિ ઉગ્રપણે બાળે, એમ ચંદન વૃક્ષ હોય, શીતળ શીતળ છે ને ચંદન વૃક્ષ તો, પણ અગ્નિ લાગે તો એ પણ બાળે છે. તે પણ ઉગ્રપણે બાળે છે, તેમ અહંકારનો રાગ પણ દેહલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે, દેહલોકાદિના સુખની પ્રાપ્તિ વડે નહીં પણ ક્લેશ નામ દુઃખની પ્રાપ્તિ વડે અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે. ભવિષ્યમાં બંધ પડે છે, શુભભાવ થાય અર્જુન દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના અનુરાગ દ્વારા શુભભાવના બંધમાં મન દેવલોકમાં જાય ને ત્યાં પછી એને દુઃખ થાય, રાગને લઈને, દેવલોકને લઈને નહીં પણ રાગને લઈને દુઃખ થાય. અહીંયા તો પ્રત્યક્ષ જયારે રાગ થાય છે ત્યારે પણ દુઃખ જ થાય છે, અરંતાદિ પ્રત્યે રાગ થાય ત્યારે દુઃખ થાય છે, સતક્ષણ દુઃખ થાય છે. ભવિષ્યમાં એના ફળમાં તો એ પરંપરા એ દુઃખનું કારણ ગણીને એ સમજાવે છે, પણ અત્યારે પણ દુઃખ જ થાય છે. અરંતાદે ગત રાગને પણ ચંદન વૃક્ષ સંગત અગ્નિ માફક દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતરદાનનું કારણ સમજીને સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન, એને મહાજન કહ્યો, સાચું બધા કહેવાના મહાજન, સગળા પ્રત્યેના રાગને છોડી અત્યંત વિકરાગ થઈ જેમાં બળબળતા દુઃખ સુખના કુલોલો ઉછળે છે અને જે કર્માગ્નિ વડે તપ્ત છે, તપી ગયેલો છે, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે, દરિયો જેમ ભયંકર ગાજે કરે લાગે એવા ભવસાગરને પાર ઉતરી શુદ્ધ સ્વરૂપ પરમા પરમામૃત સમુદ્રને અવગાહી શીઘ્ર નિર્વાણને પામે છે. અંબેચંદ્રાચાર્ય દેવ કહેવા બેસે ત્યારે જેને એમ થાય ઓહો કેટલી વાત કરે છે, એક સંસારનું વર્ણન કરે તો આટલી વાત કરે છે. શું કહે છે કે સાક્ષાત મોક્ષ માર્ગમાં મુખ્યત્વે વિતરાગપણું છે, તેથી જે ખરેખર મોક્ષાભિલાષી છે એટલે કે જેને ક્યાંય રાગ કરવો નથી તે શું સમજે છે એમ કે છે, શું સમજીને નિર્વાણ પામે છે કે અરંત આદિગત રાગને પણ એ અંતરદાનનું કારણ સમજે છે. ભગવાન સાક્ષાત જિનેન્દ્રદેવ બિરાજતા હોય તો તેમના પ્રત્યે ભક્તિભાવનો રાગ થાય, તે ભક્તિભાવના રાગને પણ એ અંતરદાનનું કારણ સમજે છે, એ અંતરંગમાં દુઃખ આપનાર છે, જરા પણ સુખનું આપનાર નથી. રાગ છે ને આખરમાં તો એ સ્વમન દુઃખ સ્વરૂપ છે. સામાન્ય રીતે કસાયની મૂળતાવાળા પરિણામમાં જગતના જીવને શાંતિ અનુભવાય છે, કેમ કે એને શિવ કસાય અને મંદ કસાય એવા બે પ્રકારના પરિણામનો અનુભવ વર્તે છે. શિવ કસાયના પરિણામમાં એને દુઃખની ઉગ્રતા થવાથી સ્પષ્ટ દુઃખ લાગે છે, ક્યાંક તો એને સુખની કલ્પના કરી હોય તો નથી પણ લાગતું, પણ બહુ ભાગ તો એને લાગે છે. અને કસાયની મંદતા થાય ત્યારે એનો પારો થોડોક આકુલતાનો નીચે ઉતરે છે મીટરમાંથી, ત્યારે એને એમ લાગે છે કે મને શાંતિ છે, અત્યારે મને નિરાશ છે, સુખ છે. અને ભગવાન આવી ભક્તિ પ્રત્યેનો તો જે રાગ છે એ તો કસાયની ઘણી મનતા વાળો છે. જન સામાન્ય તો એને ધર્મ કહે છે અને સુખ કહે છે, પણ પરમાર્થના જાણનારાઓ, પરમાર્થનો અનુભવ કરનારાઓ એને દુઃખ કહે છે. એ સુખ નથી પણ દુઃખ છે, અને ખરેખર એ દુઃખ છે. દુઃખ છે એટલે કોઈ દુઃખની એમાં કલ્પના નથી, દુઃખની કલ્પના નથી અને દુઃખનું કોઈ એની અંદર ઉપમા નથી કે ભાઈ ઉપમા આપી દો એને દુઃખની. કસાયની મંદતા તો ઘણી છે પણ દુઃખની ઉપમા આપો ને આત્માની શાંતિ પાસે એમ પણ નથી. એ વાસ્તવિકપણે જ દુઃખ છે, ખરેખર દુઃખ છે. એ અહંકારાદિક રાગને પણ એમાં પણ થાક લાગે જીવને. એનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે ભલે ભક્તિનો રાગ કોઈને ઘણો હોય તો પણ એ ભક્તિ કરતા કરતા એ થાકી જશે. એને એમ થશે કે હવે બંધ કરું, ઘણી ભક્તિ કરીને હવે બંધ કરું. કલાક, બે કલાક, ચાર કલાક, છ કલાક, બાર કલાક, ચોવીસ કલાક, પણ પછી એમાં એને થાક લાગ્યા વગર, કેમ કે એનું સ્વાભાવિક પરિણામ નથી. એ કોઈ આત્માની અનુભૂતિ નથી. આત્માની શાંતિનો કે આનંદનો એમાં પરમાનંદનો અનુભવ એમાં છે જ નહીં. સ્પષ્ટ વાત છે, દુઃખ છે એ સ્પષ્ટ થાય છે થાકમાં, ત્યારે એ સમજી શકાયું છે. એ અહંકારાદિગત રાગને પણ અંતરદાનનું કારણ સમજીને, એટલે અંતરમાં દાહ નામ દુઃખ બળતરા થાય એનું કારણ સમજીને, સાક્ષાત મોક્ષનું અભિલાષી માજન, જે જીવને સાક્ષાત મોક્ષની જ અભિલાષા છે અને સિવાય મોક્ષ જેને કાંઈ જોઈતું નથી, એ પ્રયોજન અપેક્ષા એ વાત છે. એનું ધ્યેય બાંધ્યું છે ને એ અપેક્ષા એ વાત છે. એની નજર મોક્ષની પર્યાય ઉપર છે એમ નથી, પણ પર્યાય અપેક્ષાએ એને જરા પણ દોષ એ ચાહતો નથી, ઈચ્છતો નથી. અને એની વિતરાગ દ્રષ્ટિમાં, સમ્યક દ્રષ્ટિમાં, વિતરાગ દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ કહો, એમાં એને દોષના એક કણનું પણ, પર્યાયના એક કણનું પણ એને પોષણ નથી. કેમ કે સંપૂર્ણ વિતરાગ એની દ્રષ્ટિનો વિષય થઈ ગયો છે, સંપૂર્ણ વિતરાગ દ્રેવની દ્રષ્ટિનો વિષય થઈ ગયો છે. એટલે સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન, એ મહાજન છે, મહાનગન છે, મહાન મનુષ્ય છે. સવાય પ્રત્યેનો રાગ છોડી દેવ ગુરુ અને શાસ્ત્ર વગેરે તમામ પરપદાર્થ પ્રત્યેના રાગને છોડી અત્યંત વિતરાગ થઈ, અથવા જે વિતરાગ થયા તેને સગળાય પરદ્રવ્ય પ્રત્યેનો રાગ છોડ્યો છે. જેઓ પહેલા સંપૂર્ણ વિતરાગ નહોતા થયા, સાધક હતા, એમણે પણ તે પૂરો થઈ ગયેલા વિતરાગ દેવગુરુ શાસ્ત્રનો રાગ એમણે છોડીને વિતરાગ થયા છે. ઘણી કાળ એક પ્રકાર છે એમ કેમ છે, અત્યંત વિતરાગ છે. હવે સંસારનું વર્ણન કરે છે કે કેવા સંસારથી તે પાર ઉતરે છે. સંસારનું વિશેષણ છે કે જેમાં બળબળતા દુઃખ સુખના કલ્લોલો ઉછળે છે, પાણીના પૂરની જેમ રૂપિયાની કમાણી થતી હોય, શાંતિભાઈ દુઃખ લાગે, દુઃખ સુખના કલ્લોલો ઉછળે છે એમ કે છે. દુઃખ સુખ એટલે ઘડી ઘરક થાય છે, ઘડીક એને શોક થાય છે, ઘડી ખેડખીણ થાય છે, ઘડી જેની અનુકૂળતાની કલ્પના થાય છે ત્યાં એ હરખાઈ જાય છે. પણ એ બધા બળબળતા છે. કેટલા છે અંદરમાં? આત્માના પ્રદેશે પ્રદેશે એને ઘણું દુઃખ થાય એવા છે. એને ખબર ન હોય કે ન હોય, રોગીને ખબર હોય કે ન હોય, મને સંદેહપાત થયો છે. પણ એ સમયપાતનું દુઃખ વૈદને તો બરાબર ખ્યાલમાં આવે છે. એમ જે વિતરાગ થયા છે, શાંત થયા છે, એને પોતાની શાંતિ જણાય છે, પોતાની અશાંતિ જણાય છે, બીજાની શાંતિ ને બીજાની અશાંતિ પણ એના જ્ઞાનમાં આવી જાય છે. બરાબર છે. જેમાં બહુ બોલતા દુઃખ સુખ ના કલ્લોલો ઉછળે છે, અને જે કર્માગ્નિ વડે તપ્ત તપ્ત છે, કર્મની અગ્નિ દ્વારા ગુંજારા જે તપેલો છે, ગરમ છે એમ કે છે. એટલે જેમ ગરમી અસહ્ય હોય, સહન થાય નહીં, ઉનાળામાં અગ્નિ વર્ષે છે એમ કે છે. ભાઈ એટલો તાપ પડે છે કે બધું તપી ગયું છે, ફ્લોરિંગ આ બધું નીચે ફરસ તપેલી છે, દિવાલ તપેલી છે, છાપડા તપેલા છે, હવામાન ગરમ ગરમ ગરમ, ત્યાં અગ્નિ વર્ષે છે. કર્મની અગ્નિ વડે તપેલો છે સંસાર, એકનું કર્મનું કર્માગ્નિનું પરિણમન છે. એમાં કકળાટ વાળા જળસમૂહમાં અતિશયતાથી ભયંકર એવો ભવસાગર છે, જેમાં એકલો કકળાટ છે અને બીજું કઈ છે નહીં. પણ હવે અમને તો બધા માન સન્માન અને મીઠા મીઠા શબ્દોથી અમારા પ્રત્યે ખૂબ સદભાવ રાખે છે, એમાં કકળાટ વાળો ભવસાગર કેમ ગણવો? ઘરમાં મીઠાશથી બોલાવે, ઘરની બહાર મીઠાશથી બોલાવે. હે, સમાજ હોય સમૂહ હોય, એ બધા સદભાવ રાખે, માન સન્માન આપે. કે છે કે ભાઈ એ પણ કકળાટ છે. કેવો કકળાટ છે કે કાળો કકળાટ છે. બહુ ક્લેશ થાય ત્યારે માણસને કેટલા ઝઘડો થાય, ઘણો ઝઘડો થાય, ઉગ્ર ક્લેશ થાય ત્યારે એમ કે આ તો બધો કાળો કકળાટ છે. એ જેમ કાળો કકળાટ છે એમ તારા અંતરની આત્માની શાંતિ પાસે બહારમાં અનુકૂળતા જેટલી કોઈ દેખાય એ બધી અનુકૂળતા કાળો કકળાટ જ છે. ભાવને પણ કાળો કકળાટ છે. અનુકૂળતાના ગંધ ખડકાવ્યા હોય તો પણ એ કાળો કકળાટ છે. કેમ કે એના પ્રત્યે જીવનું લક્ષ જાય છે અને ત્યારે એને અંદરમાં દુઃખ થાય છે, એની શાંતિનો ભંગ થાય છે, એની શાંતિનો ઘાન નીકળે છે અને એનું લક્ષ પર પ્રત્યે જાય છે. એવા કકળાટમાં ભયંકર ભવસાગરથી પાર ઉતરીને શુદ્ધ સ્વરૂપ પરમામૃત સમુદ્રને અવગાડીને પોતાના આત્માને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, પરમ અમૃતનો જે સમુદ્ર છે, અનંત અનંત આનંદ અમૃત બેહદ આનંદ અમૃતનો જે સમુદ્ર છે, કેટલો આનંદ ભર્યો છે એનું કોઈ તળિયું છે નહીં. એ ગુરુદેવ વાત કરી હતી મજમાં એક વખત, કે આ સમુદ્ર છે એને તળિયું છે, કે આ ખારો સમુદ્ર હોય તો એને તળિયું છે, અને ક્ષીરસાગર હોય તો પણ એને તળિયું છે, અને સોનગઢનો સમુદ્ર હોય તો પણ એને તળિયું છે, પણ આત્માના આનંદ સમુદ્રને કોઈ તળિયું નથી. તળિયા વિનાનો સાગર છે એમ કે છે. જ્યાં ઊંડે ઊંડે ગમે ત્યાં જાય ને ત્યાં તળિયું આવે હું નથી. એમ વિકલ્પ એમ આવ્યો હતો કે આ વિશ્વમાં લોકો એમ કે છે પાણીનો ભાગ વધારે છે અને પૃથ્વીનો ભાગ ઓછો છે. એટલે જે વર્તમાન આવાગમન રૂપ પૃથ્વી છે એમાં ઉપલી સપાટીના ક્ષેત્રને ચોરસ માઇલને અનુલક્ષીની વાત છે, અપેક્ષાથી વાત છે. કે જે સપાટી દેખાય છે અહીંથી અમેરિકા સુધી જઈએ એમાં પૂર્વ પશ્ચિમ, એમાં જમીનના ચોરસ માઇલ ને પાણીના ચોરસ માઇલ ઉપરના ક્ષેત્રફળને માપીએ તો પાણીના વધે છે, પણ પાણી નીચે તો છે જમીન, ખરેખર તો જમીન વધારે છે અને પાણી ઓછું છે. કેમ કે બધે નીચે જમીન જ છે, એટલે જમીન તો બધે છે, પાણી ક્યાં જ છે ને ક્યાં જ નથી, ને તે પણ મર્યાદિત છે એમ છે. પછી આ પરથી વાત કીધી કે ગમે એટલો ઊંડો સમુદ્ર હોય તો પણ એનું તળ છે, આત્માના સ્વભાવને ક્યાંય તળ છે એનું કોઈ તળિયું જ નથી. અનંતનો અર્થ એ છે કે જેનો ક્યાંય અંત નથી, જેનો ક્યાંય છેડો નથી. એક સ્વભાવનું એટલું સામર્થ્ય કે ખરેખર જે જ્ઞાનના ઉપયોગ ગોચર થાય તો ઉપયોગ તે માહિતીને સમજી જાય છે, ઉપયોગ તે માહિતીને સમજી જાય છે. ઉપયોગ એ ઘર છોડી શકતો નથી, એમ છે. એવા શુદ્ધ સ્વરૂપ પરમ અમૃત સમુદ્રને ઉગાડીને શીઘ્ર નિર્વાણને પામે છે, એનો ત્વરાથી નિર્વાણ થાય છે, એટલે પૂર્ણ શુદ્ધિ થઈ જાય છે. અનંતકાળમાં અનંત અનંતકાળમાં એને નિર્વાણ થવામાં તો અલ્પકાળ જ લાગે છે, એમાં છેલ્લી શ્રેણીનો તો અંતર્મૃતનો જ કાળ છે. બીજી સાધક દશામાં ભલે ગમે એટલો કાળ જાય કોઈને, પણ શ્રેણી માનનાર સાધકને તો અંતર્મૂર્તમાં, અંતર્મૂર્તમાં એ પાછું કઈ ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત બધાને લાગે એમ પણ છે નહીં, એવા અલ્પકાળમાં એ શીઘ્ર નિર્માણને પામે છે. વિસ્તારથી દસ્થા આ સંબંધમાં શું કેવું, વિસ્તારથી અલંગ વિસ્તરે ન, વિસ્તારનો બંધ થાવ, વિસ્તાર કરવાનો અમારો ભાવ આ વિષયમાં હવે આગળ વધતો નથી. જયવંત વર્તો વિતરાગણો કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી શાસ્ત્રના તાત્પર્યભૂત છે. શાસ્ત્રતા લેખન છે, પ્રિન્ટિંગ ભૂલ છે, શાસ્ત્રના તાત્પર્યભૂત છે, છાપવામાં ભૂલ છે આ ગ્રંથમાં તો શાસ્ત્રતા લખ્યું છે. આમાં બીજું આગળ છપાયેલું 2014 ની અંદર બીજી આવડત છે. શાસ્ત્ર તાત્પર્ય છે, શાસ્ત્ર શાસ્ત્ર ના એટલે સુંદર છે, સમાજ છે, શાસ્ત્ર તાત્પર્ય ભૂત છે એમ જ છે, ત્યાં સમાજ છે, સૃષ્ટિ સમાજ છે, શાસ્ત્ર તાત્પર્ય ભૂત છે. શું કહે છે કે વિસ્તારથી બસ્થા ગુણ નથી, બરાબર છે. જયવંત વર્તો વિતરાગપણ, વિતરાગપણાને જય હો, અથવા વિતરાગપણું હો પ્રગટ હો, સદાય હો પ્રગટ હો. વિતરાગપણું જયવંત વર્તો કે જે વિતરાગપણ સાક્ષાત પ્રગટ મોક્ષનો સાર હોવાથી શાસ્ત્રના તાત્પર્ય જે છે, આખા શાસ્ત્રનું તાત્પર્ય આ એક વિતરાગપણું છે. પછી સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્યની વાત લે છે, પણ આખા કોઈ પણ શાસ્ત્રનો વિતરાગ વાણીના કોઈ પણ શાસ્ત્ર લ્યો, એ તમામ શાસ્ત્રો એક વિતરાગતાને જ મુખ્ય કરે છે. ક્યાંક રાગની વાત લીધી હોય તો પણ વિતરાગતા અર્થે છે અને રાગના અર્થે નથી, એ સ્પષ્ટ છે. અહીંથી નીકળે છે તાત્પર્ય દ્વિવિધ હોય છે, એટલે બે પ્રકારે હોય છે તાત્પર્ય, બે પ્રકારના, એક સૂત્ર તાત્પર્ય અને એક શાસ્ત્ર તાત્પર્ય. એનો અર્થ કર્યો છે એક એક ગાથાનું, એક એક ગાથા સૂત્રનું તાત્પર્ય તે સૂત્ર તાત્પર્ય છે, અને આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્ર તાત્પર્ય છે. તેમાં સૂત્ર તાત્પર્ય સૂત્ર દેશ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને શાસ્ત્ર તાત્પર્ય હવે પ્રતિપાદન કરવામાં આવે છે. ટીકાકાર આચાર્ય દેવ કહે છે કે એક એક ગાથામાં એની ગાથાની ટીકા શરૂ કરતી વખતે પહેલી લીટીમાં જ અમે સૂત્ર તાત્પર્ય તો કહી ગયા છીએ, કે આ ગાથામાં આમ કહેવા માંગે છે, આ ગાથામાં આમ કહેવા માંગે છે, એ વાત તો અમે કહી ગયા છીએ. તો એ બધાનો સરવાળો, આખા ગ્રંથનો શાસ્ત્રનો સરવાળો શું છે એ અમે હવે કહીએ છીએ. કોઈ એમ કહે કે ગાથા ગાથાએ ગાથાએ તો તાત્પર્ય જુદું જુદું, અને વળી આખા શાસ્ત્રનું તાત્પર્ય આ, એનો મેળ કેવી રીતે છે? કે એનો મેળ બરાબર છે કે ભલે ગાથા દેશ તાત્પર્ય ગાથાના વિષય અનુસાર કહ્યું હોય, કેમ કે વિસ્તાર કરવા જાય ત્યારે તો ભેદથી કહેવું પડે, અને અહીંયા કયા પ્રકારનો ભેદ ચાલે છે એમ ત્યાં કહેવામાં માગે કે ભાઈ આ ગાથામાં તો આટલો સાર છે, એનું સીધું કથન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમાંથી વિતરાગતા જ નીકળે, બીજું કઈ નીકળે નહીં. એટલે સૂત્ર તાત્પર્ય પણ વિતરાગતા છે અને શાસ્ત્ર તાત્પર્ય પણ વિતરાગતા છે. એમ લ્યો, એ સૂત્ર તાત્પર્ય તો સૂત્ર દીઠ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને શાસ્ત્ર તાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. હવે એટલે નીચે અમે કહીએ છીએ, ઉપર કહ્યું વિસ્તારથી બસ થાવ, વળી પાછો વિસ્તારનો વિકલ્પ આવ્યો છે. ઘણો વિસ્તાર કર્યો છે પછી તો સૌ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં પંચાસ્થી કાયા અને ષડ્દ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધ મોક્ષના સંબંધી, એટલે બંધનો ધણી કોણ અને મોક્ષનો સ્વામી કોણ, બંધ મોક્ષના આયતન, બંધ મોક્ષનું સ્થાન કહ્યું અને મોક્ષનું સ્થાન કહ્યું, અને બંધ મોક્ષના વિકલ્પ, બંધના કેટલા ભેદ અને મોક્ષમાં મોક્ષ માર્ગની અપેક્ષાએ એના કેટલા ભેદ પ્રગટ કરવામાં આવ્યા છે. નિશ્ચયવાળું મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગ સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે, તથા સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણાનું મનામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે ત્યાં એમ કહ્યું, એવા ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું પરમાર્થે વિતરાગપણું જ તાત્પર્ય. શું કે છે? સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવો મોક્ષ, મોક્ષ પુરુષાર્થના ચાર પ્રકાર લીધા છે ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ. પુરુષ અને એનો અર્થ એટલે પ્રયોજન, પુરુષનું આત્માનું પ્રયોજન, એના ચાર વિભાગ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. પરંતુ સર્વ પ્રયોજનમાં મોક્ષ જ સારભૂત પ્રયોજન છે, બીજા કોઈ સારભૂત પ્રયોજન નથી, અસારભૂત છે. ધર્મમાં પુણ્ય લઈ જવું, ધર્મમાં મોક્ષ નહીં પણ ધર્મમાં પુણ્ય કહેવામાં આવે છે. સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી શું આ શાસ્ત્ર પણ રચ્યું છે કે સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવો જે મોક્ષ તત્વ છે એનું પ્રતિપાદન કરવાનો મૂળ હેતુ છે આ શાસ્ત્રમાં. આશય એ છે, અભિપ્રાય તો સર્વશુદ્ધિનો છે, એમ નથી કે માત્ર સંન્યાસ દર્શન પામે એટલે બસ, એમ નથી. જેમાં પંચાસ્થી કાય અને એમાં શું કર્યું, હવે ક્રમથી લે છે, પ્રથમ અધિકારમાં પંચાસ્થી કાય અને ષડ્દ્રવ્યનું પ્રતિપાદન કર્યું, તે વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવ્યો પહેલા અધિકારમાં, પહેલો મહાધિકાર 103 બેઠક સુધી. નવ પદાર્થના વિસ્તૃત કથન વડે ત્યાર પછી મોક્ષ માર્ગનો પ્રપંચ વર્ણન વિસ્તારપૂર્વક, નવ પદાર્થ પૂર્વક જે વર્ણનનો અધિકાર ચાલુ છે એમાં નવ પદાર્થના વિસ્તારવાળા કથન વડે, જેમાં બંધ મોક્ષનું બંધ મોક્ષ સંબંધી કથન કર્યું, તો બંધ મોક્ષમાં કયો આત્મા બંધમાં વર્તે છે, કરતા થઈને સ્વામીનો અર્થ એ છે, એનો ધણી છે એટલે કરતા છે, કયો આત્મા બંધમાં વર્તે છે, કયો આત્મા મોક્ષમાં વર્તે છે. બંધ મોક્ષનું સ્થાન આયતન, બંધ મોક્ષનું સ્થાન શું છે, કયા સ્થાનમાં બંધ છે, કયા સ્થાનમાં મોક્ષ છે, દ્રવ્યને ભાવે કુદગળ જીવ ભાવને કુદગળ ભાવ લઈ લીધા. અને બંધ મોક્ષનો વિકલ્પ એના ભેદ તારતમતા અપેક્ષાએ જગનની મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા અનેક ભેદ પ્રગટ કરવામાં આવ્યા છે. નિશ્ચયવાળું ત્યાર પછી આજે 150 શરૂ કર્યો ને, નિશ્ચય વ્યવહાર રૂપ મોક્ષ માર્ગનું જેમાં સંમત નિરૂપણ કરવામાં આવ્યું છે તથા ત્યાંથી નિશ્ચય મોક્ષ માર્ગ શરૂ કર્યો. હવે આ દાખલો છે તથા સાક્ષાત મોક્ષના કારણભૂત વિતરાગપણાનું પણ જે વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે, કહેનારનું હૃદય તો અહીંયા છે એમ કહે છે. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મનું શાસ્ત્ર છે. અધ્યાત્મ પ્રધાન છે, દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે અને અધ્યાત્મ પ્રધાન છે. પણ કોઈ આચાર કર્ણાનુયોગનો વિષય હાથમાં લઈએ તો પણ એ શાસ્ત્રમાં એમનું હૃદય તો વિતરાતા જ છે. આપણે ભાઈ નેતા વિમલચંદ કર્ણાનુયોગના શાસ્ત્રના ઘણા અભ્યાસી હતા, ધવળ માં ધવળ વગેરે કહેતા હતા. એમણે બધા શાસ્ત્રો વાંચ્યા નહીં કે ક્યાંક ક્યાંક તો એવી અધ્યાત્મની વાત મૂકે છે કર્ણાનુયોગની વાત કરતા કરતા કેમ થાય કે ઓહો આટલી બધી જોરદાર વાત આ કર્ણાનુયોગમાં અધ્યાત્મને છે. ભાઈ એ વાત અમારે ચર્ચા ચાલી. મેં કહ્યું ભાઈ આચાર્યનું હૃદય તો એ છે, એટલે બીજી વાતમાં પણ એમનો જે હેતુ છે અથવા અંતરંગ આશય છે અથવા એમના વચનની ગંભીરતાનો કોઈ વિષય હોય, ગંભીરતા એટલે શું ઉપર છેલ્લે ન દેખાય એના ઉનાળમાં જાય તો દેખાય, તો એ અહીંયા પ્રગટ કરે છે એ છે. એટલે એ તો એમનું હૃદય છે, એ એમના હૃદયની વાત જ્યાં જીભ ઉપર આવી જાય ત્યારે એમાં અસાધારણ જોરથી વાત આવી જાય તો એમ જ બને ને. સીધી અમે આ ચર્ચા કરું, કોઈ કોઈ વાક્યો એમને યાદ રહ્યા હોય બોલતા આવી વાત કરી છે. કર્ણાનુયોગના શાસ્ત્રમાં આવી અધ્યાત્મની વાત કરી છે. ભાઈ તો એમનું હૃદય છે, એ વાતમાં તો એમનું જોર દેખાયા વિના શું કે છે કે એ બધું નિરૂપણ કરવામાં આવ્યું છે તેમજ સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણામાં જેમ સમસ્ત હૃદય રહેલું છે. હૃદય એટલે કેન્દ્ર સ્થાન જ્યાંથી આખા શરીરના લોહીના પરિભ્રમણનું કેન્દ્ર સ્થાનમાંથી સંચાલન થાય છે, લોહી શુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે. હૃદય એને આપ્યું છે ને, એની ઉપમા આપી છે. એમ વિતરાગપણું છે મોક્ષનું કારણભૂત, એવું જે વિતરાગપણું છે સાધક દશામાં એ વિતરાગપણું એ જ વિતરાગત્વ. વિતરાગપણું એટલે વિતરાગત્વ જ કહેવા માંગે છે કે આમાં વિતરાગતા શું ચીજ છે એ બતાવવા માંગે છે કે જે ખરેખર મોક્ષના કારણભૂત છે અને આત્માના સ્વભાવભૂત છે. મોક્ષના કારણભૂત છે અને આત્માના સ્વભાવભૂત છે એવા ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું શાસ્ત્રને પારમેશ્વર શાસ્ત્ર કહ્યું છે. પરમેશ્વરના શાસ્ત્રનું, જિનેન્દ્ર ભગવાનના શાસ્ત્રનું, ભાગવત શાસ્ત્ર, ભાગવત એટલે પવિત્ર શાસ્ત્રનું, દૈવી શાસ્ત્રનું તાત્પર્ય પરમાર્થે વિતરાગપણું છે. પ્રતિપાદનનો વિષય છે એ પ્રતિપાદનના વિસ્તારને સ્પષ્ટ કરતા વિતરાગતા ઉપર કેટલું વજન છે એ એમના વિશેષણોથી અહીંયા સ્પષ્ટ થાય છે કે હું છે વિતરાગતા, પણ કેટલા વિશેષણ વાપરે છે કે પારમેશ્વર શાસ્ત્ર છે જેમાં પ્રતિપાદન છે, પારમે વિતરાગતાનું જેમાં પ્રતિપાદન છે તે પારમેશ્વર શાસ્ત્ર છે. અને એ આખા શાસ્ત્રનો સાર છે, તાત્પર્ય છે, એટલે સાર છે. તે આ વિતરાગપણાને વ્યવહાર નિશ્ચયના અવરોધ વડે વિતરાગપણાને વ્યવહાર નિશ્ચયના અવરોધ વડે અનુસરવામાં આવે તો ઇષ્ટ સિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં. એક શરત નાખી અમૃતચંદ્ર આચાર્ય દેવે અહીંયા, એક શરત નાખી, જો આમ કરશો તો આમ મળશે, નહીતર મળશે નહીં, એમ કહેવાય. અર્થાત વ્યવહારની નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે વિતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઈચ્છિતની એટલે મોક્ષની સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી. એમ કહીને મોક્ષ માર્ગની અંદર જે જીવ આવે છે એને વ્યવહાર નિશ્ચય રૂપ પરિણામનો સુમેળ હોય છે. એવી રીતે સ્વચ્છંદ કરે છે કે નિશ્ચય અમારા લક્ષમાં છે, નિશ્ચય અમારા જ્ઞાનમાં છે, નિશ્ચય અમારા સંતાનમાં છે. વ્યવહારમાં ગમે તું આડું હોય એમાં અમારે કાંઈ વાંધો આવે નહીં, એમને ખ્યાલ આવે. નિશ્ચય વ્યવહારને સુમેળ હોય છે, મોક્ષ માર્ગની અંદર તો એમ જ હોય છે. બીજી રીતે મોક્ષ માર્ગની અંદર હોતું જ નથી અને ત્યારે જ ઈષ્ટ સિદ્ધિના મોક્ષની પ્રાપ્તિ હોય છે, નહીં તો મોક્ષની પ્રાપ્તિ હોતી નથી. બહુ સ્પષ્ટ વાત છે. અર્થાત વ્યવહારની નિશ્ચયની સુસંગતતા રહે, નિયમ રહે એવી રીતે વિતરાગપણાને અનુસરવામાં આવે એ પરિણામ સંબંધિત નિયમ છે. પરિણામનો પરિણામ વિષયક મોક્ષ માર્ગમાં આ એક અનાદિ અનંત નિયમ છે, સિદ્ધાંત છે કે આ રીતે જ બને છે, બીજી રીતે બનતો નથી. ઉપરોક્ત વાત વિશે સમજાવવામાં આવે છે કે નિશ્ચય વ્યવહારનો અવિરોધ નામ સુસંગતતા એટલે શું, અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે શું, એને વિશેષપણે સમજાવવામાં આવે છે. અહીંયા વિશે એવો લીધો છે આચાર્ય દેવેન કે કોઈ જીવો વ્યવહારને અવલંબે છે તો નિશ્ચય એનો છૂટી જાય છે, કોઈ જીવ નિશ્ચયને અવલંબે છે તો એનો વ્યવહાર છૂટી જાય છે, કોઈ વ્યવહાર નિશ્ચયની સુસંગતતા જાળવવા અર્થે બંને પ્રકારમાં આવવાનો પ્રયત્ન કરે છે છતાં ભૂલ કરે છે તો વ્યવહારની નિશ્ચય બંનેને યથાર્થ રીતે નહીં અવલંબતો થતો એટલે એને આભાસ થયો, યથાર્થ રીતે નહીં અવલંબતો થતો જે આ ભાષમાં આવે છે, એટલે એ વાતને સ્પષ્ટ કરવા માટે એ ત્રણેય વિભાગને અલગ અલગ લઈને અહીંયા સ્પષ્ટીકરણ વિસ્તારથી આચાર્ય દેવે કર્યું છે. ઉપરોક્ત વાત વિશે સમજાવવામાં આવે છે એમાં પહેલો વ્યવહારાભાસી લીધો છે, કેમ કે બહુભાગ જીવો વ્યવહારાભાસી હોય છે, નિશ્ચયાભાસી કોક કોક થાય છે, બાકી બહુભાગ જીવો તો વ્યવહારાભાસી જ હોય છે. એટલે કે નિશ્ચય સ્વરૂપનું સ્વધાન જ્ઞાન એમને હોતું નથી, નિશ્ચય સ્વરૂપનું અંતરાવલંબન એમને હોતું નથી, અને બહારમાં આત્મા દેવ ગુરુ શાસ્ત્ર અને પોતાનો આત્મા પોતાનો આત્મા તો ઠીક પણ અમે આત્મા એ ચાર બને એની જે કાંઈ શુદ્ધ ભાવો વર્તે છે એ શુભ ભાવનો પણ એને મોહ થયો હોય છે અને વર્તે છે, એ શુભ ભાવનો એને મોહ છે, ત્યાં એ સંબંધિત મોહ છે, તેથી એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. વ્યવહારાભાસ કોઈ ટૂંકામાં એ પણ સમજી શકાય એવો વિષય એ છે કે મોક્ષ માર્ગી જીવને યથાયોગ્ય વ્યવહાર એટલા માટે કયો છે કે એનો ઉદ્યમ તો અંતર્મુખનું બરાબર વર્તે છે, અને એ અંતર્મુખ ઉદ્યમમાં તીવ્રમંદ તીવ્રમંદ પરિણમન હોય છે, એમાં મંદ ઉદ્યમના કાળમાં જેની ઈચ્છા નથી, વાંછા નથી, જેના પ્રત્યે મોહ પણ નથી, તો હોય તો સારું. મોહનો અર્થ શું છે? મોહનો સામાન્ય ભાવ એવો છે ટૂંકો, એ હોય તો સારું. જે ચીજ પ્રત્યે મોહ હોય ને એ હોય તો સારું. રૂપિયા હોય તો સારું, કુટુંબ હોય તો સારું, ઘર હોય તો સારું, આબરૂ હોય તો સારું, હોય તો સારું, એની હસ્તીને પકડે છે. દર્શનનો વિપરીત થઈને પરની હસ્તીને ગ્રહે છે, એ દર્શન સંયોગ થઈને સ્વની હસ્તીને પકડે છે. બસ એનું પકડવું હસ્તીને પકડવું એ છે, એ ગુણ પરિણામને જ હસ્તીને પકડનારું છે. પછી સ્વ કે પર, ઉલટામાં પર અને સુલતામાં એમ છે, આમ પકડાયું છે. ત્યારે શું થાય છે? એને એવા પ્રકારના પરિણામો હોય મોક્ષ માર્ગી જીવને કે સ્વરૂપના ઉદ્યમના કાળમાં મંદ ઉદ્યમ થાય, ત્યારે મોક્ષ નથી કરવો અને નથી જોતો એવો ભાવ થઈ આવે છે. એનો જેનો એને નિષેધ છે, એનો યથાર્થ વ્યવહાર છે, એના વિશે એનો નિષેધ દેશે. છેલ્લે ત્રણેય પ્રકાર કરીને પછી એનો નિષેધ દેશે. અને વ્યવહારાભાસી જીવને તે તો ભાવ હોય તો ઠીક, કરવા જેવા છે, કર્તવ્ય છે, માટે કરીએ, એ હું સ્થૂળપણે અથવા સૂક્ષ્મપણે એના અભિપ્રાય સહિત વર્તે છે, તેથી એને એ ભાવો શુભ હોવા છતાં અને અશુભની અપેક્ષાએ એ સારા રૂપે દેખાતા હોવા છતાં, એનો રૂપ દેખાવ થોડો સારો થતો હોવા છતાં, એને વ્યવહારાભાસ ચોખ્ખું મિથ્યાત્વનું સ્વરૂપ કહેવામાં આવે છે. વ્યવહારાભાસ એટલે ચોખ્ખું મિથ્યાત્વનું એ સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે.